તારીખ 15/8/1991 શ્રી સમયસાર કળશ ટીકા શ્લોક 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
વચન દ્વારા વાણી દ્વારા વસ્તુના સ્વરૂપને સાધવાનું પ્રયોજન સાધવું એટલે પ્રાપ્ત કરવું, પ્રાપ્ત કરવો એટલે અનુભવ કરવો, સ્વરૂપનો અનુભવ કરવો તે પ્રયોજન. એમ વિવરણ જે કોઈ સત્તારૂપ છે તે દ્રવ્ય ગુણાત્મક છે. આત્મા પોતે સ્વરૂપ એટલે હૈયાથી ધરાવનાર, તે અત્યારે મોજૂદ છે, પોતે અત્યારે હૈયાત છે, તે દ્રવ્ય ગુણાત્મક છે, એ વસ્તુ છે અને આના અંદર ગુણ છે. તેમાં જે સત્તા અભેદપણે દ્રવ્ય રૂપ કહેવાય છે તે જ સત્તા ભેદને રૂપ કહેવાય છે. એક જ સત્તાને બે પ્રકારથી કહેવાય છે. જ્યારે તે સત્તાની અભેદતાથી વાત આવે છે ત્યારે તે દ્રવ્ય રૂપે સત્તા કહેવાય છે. જ્યારે ત્યાં ગુણભેદોથી વાત આવે છે, ભેદોથી વાત આવે છે ત્યારે ત્યાં ગુણ ભૈયા અથવા ગુણ પરિણામ કહેવામાં આવે છે. તે વસ્તુ તે રીતે છે સત્તાત્મક. આનું નામ અનેકાંત છે. વસ્તુ એક છતાં એ ભેદ સ્વરૂપે પણ છે અને એ ભેદ સ્વરૂપે પણ છે. ભેદ અને ભેદ પરસ્પર વિરુદ્ધ દેખાય છે તો પણ વસ્તુ તેવી ભેદ અભેદાત્મક હોવાથી એ અનેક ધર્મમય છે. એને કહેનાર પણ અનેકાંતવાદ અથવા સ્યાદવાદ કહેવામાં બંને રીતે કહેવાય છે. અભેદ રૂપે પણ કહેવાય છે, દ્રવ રૂપે પણ કહેવાય છે, એ રીતે મૂળ રૂપે પણ કહેવાય છે. એનું નામ જ અનેકાંત છે. વસ્તુ સ્વરૂપ અનાદિ નિધન આવું છે. અનાદિ નિધન કહો કે અનાદિ અનંત કરો, સર્વકાળે વસ્તુનું સ્વરૂપ આવું છે. કોઈનો સહારો નથી, કોઈના કારણે એવું નથી, કોઈના આધારે એવું નથી. નિરાલંબ નિરપેક્ષપણે વસ્તુનું સ્વરૂપ આવું છે. તેથી અનેકાંત પ્રમાણ છે. આમ હોવાથી અનેકાંત છે એ પ્રમાણ છે, અથવા અનેકાંત જે કહે છે તે બરાબર છે, યોગ્ય છે. હવે જે વાણીને નમસ્કાર કર્યા તે વાણી કીધી છે. આ જે અનેકાંત નહીં સ્યાદવાદ નહીં વાણી છે એને નમસ્કાર કર્યા છે. મંગલ તો શ્લોક છે ને, બીજો શ્લોક છે એકવાર મંગલ કર્યું છે. પહેલા આત્માનું દેવનું મંગલ કર્યું, હવે વાણીનું મંગલ કરે છે. પ્રત્યેક આત્મન તત્વ પશ્યંતિ, પ્રત્યેક આત્મન, પ્રત્યેક આત્મન એટલે સર્વજ્ઞ વિદ્રાગ. પ્રત્યેક એટલા તો ભિન્ન થાય છે, પણ ભગવાન પોતે ભિન્ન પડી ગયા છે સર્વજ્ઞ વિદ્રાગ, એટલે એને પ્રત્યેક આત્મન કહેવામાં આવે છે. સર્વજ્ઞ વિદ્રાગ તેનું પણ વર્ણન કરે છે. પ્રત્યેક અર્થાંત ભિન્ન ભિન્ન અર્થાંત દ્રવ કર્મ, ભાવ કર્મ, નવ કર્મ થી રહી ભિન્ન એવો છે જે આત્મા જીવ દ્રવ, જેનો તે કહેવાય છે તે પ્રત્યેક આત્મા. દ્રવ કર્મ, ભાવ કર્મ, નવ કર્મ થી ભિન્ન પડેલા આત્માને પ્રત્યેક આત્મા કહેવામાં આવે છે. તેનું સ્વરૂપ એનું જે આત્માનું ભિન્ન સ્વરૂપ છે, પ્રત્યેક આત્માનું જે ભિન્ન આત્મ સ્વરૂપ છે તેને અનુભવનશીલ છે. આ વાણીનો સ્વભાવ તેનો અનુભવ કરાવવાનો છે, અથવા આ વાણીમાં ભિન્ન આત્માનો અનુભવ થાય એવો ધર્મ રહેલો છે, એવો નિમિત્ત પણ રહેલો છે. ધર્મ ત્યાં નિમિત્તને જેથી સમજે એવો ધર્મ રહેલો છે. ભાવાર્થ આમ છે. નમસ્કાર શું કરવા કરીએ છીએ અત્યારે? કે અનુભવમાં નિમિત્ત પડે છે માટે નમસ્કાર કરીએ છીએ. જ્ઞાનીની માણિકો, રુદ્રાક પરમેશ્વરની માણિકો અનુભવમાં નિમિત્ત પડે છે માટે એને નમસ્કાર કરીએ છીએ, સ્થાપના કરીએ છીએ. સ્થાપના કરીને પછી રોજ નમસ્કાર કરીએ છીએ. મંદિરજીમાં શાસ્ત્રજીની સ્થાપના કરીને પછી નમસ્કાર કરવામાં આવે છે, નિત્ય વંદન કરવામાં આવે. શા માટે શું કરવા એને વંદન કરવા જોઈએ? કે અનુભવમાં નિમિત્ત થાય એવી એમાં વાત રહેલી છે, એવી માની રહેલી છે. અખંડ મોક્ષ માર્ગ છે કે જે મોક્ષ માર્ગ અનુભવ રૂપ છે. અનુભવ વિના મોક્ષ માર્ગ ક્યાંય નથી, સ્વાનુભવ વિના મોક્ષ માર્ગ નથી. તો એવો મોક્ષ માર્ગ કે જેમાં સ્વાનુભવ પ્રગટ થાય એવું નિમિત્ત પણ જે વાણીમાં રહેણો હોય એ વાણી નમસ્કાર કરવાને યોગ્ય છે. આ સિદ્ધિ વાત છે. અહીંથી એને નીકળે છે નમસ્કાર શું કરવા અને કોને નમસ્કાર કરાય અને કોને નમસ્કાર ન કરાય. આ પણ ચોખ્ખું અહીંથી થઈ જાય છે. બીજા કહું છું કે જે ભિન્ન આત્માને દર્શાવે અથવા તો દ્રવ કર્મ, ભાવ કર્મ, નો કર્મથી ભિન્ન થવાની વિધિને જે દર્શાવે અને જે દર્શાવવા જે ભિન્ન પડવામાં વિધિ નિમિત્ત પડે દર્શાવવાની એને નમસ્કાર કરવામાં આવે છે. બાકી પૂજા નથી એમ ન ગણાય. સિદ્ધાંત ગોઠવાયેલી છે. આ બધા પૂજા નામ છે. અભિષેકથી માંડીને બધા પૂજા ના નામ છે. અભિષેક કરવો એ પૂજાનો અવયવ છે. નમસ્કાર કરવા એ પૂજા છે. દક્ષિણા કરવી એ પૂજા છે. સ્તુતિ કરવી પૂજા છે. આ પ્રતિ તો પૂજા કરવી પૂજા છે, પણ બાકીના ન સમજતા હોય એટલે આ બધી વાત લીધી છે. વાત ચાલુ છે. સમય દ્રષ્ટિની પૂજા ન કરાય, પરંતુ ન ચડાવાય. અનુમાન કરો છો એ પૂજા જ છે. ભગવાનનો અભિષેક કર્યો ઇન્દ્રજીને, પાંડુ શિલા ઉપર લઈ ગયા, એ પૂજા પૂજા કરી ગયા. એની સાથે કઈ લેવા દેવા નથી. પૂજા એ પૂજા છે. ભાવ પૂજા તો ભાવ પૂજા છે. એ ચોથા ગુણ સ્થાને છે ભગવાન. પાંડુ શિલા ઉપર જયારે એનો અભિષેક કરવામાં આવે ત્યારે ચોથા ગુણ સ્થાને છે. અને ત્યાં અષ્ટદ્રવ્યથી પણ પૂજા પછી કરવામાં આવે છે. શીલ એટલે વાળી અનુભવ કરાવવા વાળી છે. એમાં સાધન થાય એવું જેનું સ્વરૂપ છે એવી છે. સ્વભાવ સંશયને દૂર કરવાનો જેનો સ્વભાવ છે, વસ્તુને સ્વરૂપનો અનુભવ કરાવવાનો જેનો સ્વભાવ છે, એના ઉપર પછી તર્ક થયો છે. ભાવાર્થ આમ છે કે કોઈ વિતર્ક કરે કે દિવ્ય ધ્વનિ તો પુદ્ગલાત્મક છે, અચેતન છે, અને અચેતનને નમસ્કાર નિષિદ્ધ છે એ આગલા તરફમાં કહી દીધા. કોઈ દ્રવ્યમાં કોઈ ચેતન છે, કોઈ અચેતન છે, એમાં અચેતનને નમસ્કાર નિષિદ્ધ છે, ચેતનને નમસ્કાર કર્યા. આ તો ભૂતગુણાત્મક છે અને અચેતનને નમસ્કાર કરવામાં નિષેધ કર્યો છે આપણે. પૂતગુટી તરફ થયો છે તેનું સમાધાન, તેનું સમાધાન કરવા માટે આ અર્થ કર્યો છે. માણી સર્વગુણ સ્વરૂપ અનુસારી છે, એવું માયના વિના પણ ચાલે. ક્યાંથી જવાબ કાઢ્યો કે આ વાણી જે જ્ઞાની પુરુષની વાણી નીકળે છે, પછી ચોથા ગુણ સ્થાને હોય, છઠ્ઠા ગુણ સ્થાને વાણી નીકળતી હોય, કે તેરમા ગુણ સ્થાને વાણી નીકળતી હોય, પણ તે સર્વજ્ઞ સ્વરૂપ અનુસારી પોતાના સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને નીકળતી વાણી છે. એટલે સર્વજ્ઞ સ્વભાવને અનુસરતા અનુસરતા નીકળેલી વાણી છે, એને અવલંબતા નીકળેલી વાણી છે, એવું માયના વિના પણ ચાલે એમ કરીને અજ્ઞાનની વાણી અને જ્ઞાનીની વાણી પૂરી પાડી દીધી. એની પરંપરામાં આ તત્વ આ રીતે બરાબર ચાલ્યું આવે છે. એવું માયના વિના પણ ચાલે નહીં તેનું વિવરણ કે વાણી તો અચેતન છે, વાણી તો અચેતન છે, તેને સાંભળતા જીવાદી પદાર્થનું એટલે પોતાનું આદિ પછી દ્રવ્ય પોતાનું અનુકરણ સ્વરૂપ જ્ઞાન જે પ્રકારે ઉપજે છે તે જ પ્રકારે જાણવું કે વાણીનું પૂજ્યપણું પણ છે. આ બહુ દૃઢ વચન છે. સ્વસ્વરૂપે સાધતો હતો, અનુભવતો હતો. આ વાણી સાંભળતા જીવાદી સ્વરૂપનું, જીવાદી પદાર્થનું સ્વરૂપ જ્ઞાન જે પ્રકારે ઉપજે તે જ પ્રકારે જ્ઞાન. માત્ર વાચક વાણી બાજુ વળગીને વાચક શબ્દ ઉપર નહીં વળગતો, પણ વાણી વાંચીને દર્શાવવામાં નિમિત્ત છે. એટલે વાચક ઉપરથી વાચ્યો ઉપર જવાય છે, વાચ્યો ઉપર જવામાં વાણી વાચક શબ્દ નિમિત્ત પડે છે. એ જે પ્રકારે જવાય છે તે પ્રકારે જતા જનારને પણ એ પોતાના સ્વરૂપ પ્રત્યે જવામાં નિમિત્ત પડે છે માટે એને વ્યવહારે નમસ્કાર કરવામાં આવે છે. તો સિદ્ધાંત એ થયો કે ચેતન હોય કે અચેતન હોય એની સાથે મારો કઈ સંબંધ નથી. મારા સ્વરૂપ પ્રત્યે જવામાં કોઈ નિમિત્ત થતું હોય તો એને હું નમસ્કાર કરું છું. આમ લીધું ન્યાય સંતા કે મને ઉપકારી થાય એને હું નમસ્કાર કરું છું, મારા જે ઉપકારી હોય એને હું નમસ્કાર કરું, ભગવાન હોય તો ભગવાનને નમસ્કાર કરું, ભગવાનને માની હોય ભગવાનને માનીને નમસ્કાર કરું, ગુરુ હોય તો ગુરુને નમસ્કાર કરું, ગુરુને માની હોય તો એને નમસ્કાર કરું. મને મારું સ્વરૂપ પ્રાપ્ત થવામાં નિમિત્ત પડે ઉપકારી થાય એનો હું નમસ્કાર કરું. મારું તો સીધો ન્યાય આ રીવા મને ઉપકારી છે કે નહીં એનો અર્થ શું થાય છે? આત્માને તો વાણી નથી, આત્મા સચેતન પદાર્થ છે, વાણી અચેતન પદાર્થ છે. માટે ભગવાનનો આત્મા કે શ્રી ગુરુનો આત્મા આત્મા છે. બે આત્મા વચ્ચે નિમિત્ત નિમિત્તી સંબંધ થવાના માધ્યમ તો વાણી પડે છે. માધ્યમ તો મારા જ્ઞાનમાં જે વસ્તુનું સ્વરૂપ આવે છે, શ્રી ગુરુને મારા જ્ઞાનમાં વ્યક્ત થાય છે, મારા જ્ઞાનમાં વ્યક્ત થાય, તારા જ્ઞાનમાં થોડું વ્યક્ત થવાનું હતું કે નહીં થાય, ક્યાંથી થશે? કે વચ્ચે વાણી એ વાતનો પ્રકાશ કરશે. તો વચ્ચે જે વાણી ઉભી તો ભગવાન તો ભગવાનમાં લીન છે, ગુરુ ગુરુમાં લીન છે, અને જ્ઞાને જ્ઞાનમાં રમે છે. માર્ગ છે એ પરમ વિનય નો છે, વિનય મૂળ માર્ગ છે. સત્પુરુષ ની જે ભક્તિ કરે છે, ભક્તિ માર્ગ ની ભક્તિ કરનાર ની પણ અમે ભક્તિ ત્યાં સુધી લીધી છે ને, કેટલો બધો વિનય છે. સત્પુરુષ ના જે ભક્ત છે એની પણ અમે ભક્તિ કરીએ છીએ. એવું વિનય આવ્યા વિના ઘણું પણ છૂટે, અને જ્યાં સુધી પરસત્તામાં અમુક પણ તેને કર્મજનિત કરીએ ત્યાં સુધી સ્વરૂપમાં અમુક પણ કેવી રીતે નાસ્તિમાં ઉભો છે તે ખોટી જગ્યાએ. આ ખોટું છે એમ જાણ્યા વગર સ્વરૂપમાં આવે કે એટલે એ વિનય કાર્યકારી. અને બહુ પ્રેક્ટિકલ એ વાત છે, જેમ કે એવા એવા હોય જેને ત્યાં દીકરી દીકરી હોય, મોટા પ્રધાન હોય, વડાપ્રધાન હોય, મોટા રાષ્ટ્રપતિ હોય, હવે એનો પટ્ટાવાળો કઈ સંદેશો લઈને આવે, સાહેબે આ ચિઠ્ઠી મોકલી છે આગળ અને વાંચીને મને જવાબ લેવો છે, પાછો જાઉં હું તમારો જવાબ લેતો જાઉં. તો જવાબ તો તમે પછી આપો છો, પણ પહેલાં તો ચા પાણી નાસ્તો કરો, જમવાનો ટાઈમ નહીં, તો પહેલાં તો જમી લે, જવાબ તો હું તમે આપી દઈશ, પણ પહેલાં તારે આગતા સ્વાગતા મને કરવા દો, શું કહે છે? જમાડતી વખતે તમને જમાડવો ગુણો જમાડવો ખબર પડે એમ નથી પૂછ્યું. હું અમારા મોટા દેવાયનો ગુણ પતાવળો એની આગતા સ્વાગતા એ વિવય ની આગતા સ્વાગતા ભક્તિમાન ની ભક્તિ સંતુષ્ટ ની ભક્તિ છે એમ છે. એ પ્રેક્ટિકલ થાય છે, વ્યવહાર કુશળતા છે, એવી જ વાત છે. પ્રશ્ન જ નથી પછી સમસ્યા ઉભી જ ન થાય સમાજમાં, સમાજને કોઈ સમસ્યા ઉભી જ ન થાય. એ વાત્સલ્યનું જો વાતાવરણ ઉભું થાય તો સમાજની સમસ્યા ન થાય, એકે સમસ્યા ઉભી ન થાય. અહીંયા એમ કે છે કે સત્પુરુષની વાણી અથવા અનેકાંતમય વાણી, ત્યાગરાજમય વાણી, એ વાણી સર્વગુણ અનુસારેની છે અને સાંભળતા બોધનું નિમિત્ત થાય છે, આત્મબોધનું, આત્મજ્ઞાનનું નિમિત્ત થાય છે, એવો જે પ્રકાર છે એમાં, એવો જે એમાં જે પ્રકારે સ્વરૂપ જ્ઞાન ઉપજે છે તે પ્રકારે એમ જણાય છે કે સ્વરૂપ જ્ઞાન જ્યારે ઉપજે છે વાણીના નિમિત્તે, ત્યારે જેને સ્વરૂપ જ્ઞાન ઉપજે છે તેને એમ જણાય છે કે આ વાણીએ આ સ્વરૂપ જ્ઞાન ઉપજવાનો પ્રકાર દેખાડ્યો, એને એના પ્રત્યે વંદન કરવાનો ભાવ આવ્યા જ્ઞાન. સાંભળનાર અને સાંભળનાર વચ્ચે પુલ છે, સાંભળનાર કહેનાર સુધી પહોંચી જાય. એટલે જે પ્રકારે સ્વરૂપ જ્ઞાન ઉપજે છે તે પ્રકારે એમ જણાય છે કે આ વાણીનો બુદ્ધિપણ છે, ત્યાં એને વાણીનો બુદ્ધિપણ જ્ઞાન થઈ જાય છે. ઓહો, આવી રીતે વાત કરે છે, આ વિધિ એ વાત કરે છે. એ પ્રકારે જાણવું કે વાણીનું પૂજીપણું છે, પૂજીપણું પણ છે, આ સિદ્ધ કરી એવા છે સર્વજ્ઞ વિતરા કે અનંત ધર્મના અતિ ઘણા છે ગુણો જેમને એવા છે. આવા સ્થાન છે કે કોઈ મિથ્યાવાદી કહે છે કે પરમાત્મા નિર્ગુણ છે, ગુણનો વિનાશ થતા પરમાત્મા પણ થાય છે, એવું તો શું છે સંસાર માત્ર ગુણો છે, સત્વ રજસ અને કે ત્રણેય ગુણનો નાશ થાય ને ત્યારે નિર્ગુણ પરમાત્મા થઈ જાય. લોજિક એક પોતપોતાની, પરંતુ એવું માનવું જૂઠું છે આ મતા કાઢ્યો, કારણ કે ગુણોનો વિનાશ થતા દ્રવ્યનો પણ વિનાશ થઈ જાય. કારણ કે દ્રવ્ય પરમાત્મા પદ્ધતિ નથી ને સમજવાનું. એ રીતે બીજા કળશની અંદર વાણીને નમસ્કાર કર્યો, જીનવાણીને નમસ્કાર કર્યો છે, અથવા અમિકાંતમય વાણીને નમસ્કાર કર્યો છે. ભગવાનની પ્રતિમા પણ સ્વાનુભવમાં નિર્મિત છે, અને જીનવાણી પણ શાસ્ત્ર પણ સ્વાનુભવમાં નિર્મિત છે. માટે જ્યાં બંને બિરાજે તેને મંદિર કહેવામાં સ્વાધ્યાય મંદિર કહેવાય છે. આપણે મંદિર ઉપર નામ ન લખાય કે આ મંદિર ફલાણા મંદિર, એમ સ્વાધ્યાય મંદિર ઉપર નામ ન લખાય કે આ ફલાણા મંદિર મંદિર છે. બે સ્વાનુભવમાં નિમિત્ત છે, બંનેને નમસ્કાર કરવામાં આવે છે. નિત્ય પ્રત્યે બંનેને નમસ્કાર કરવામાં આવે છે. અને બીજો કળશ, બીજો કળશ, બીજા કળશમાં આચાર્ય દેવે આ શાસ્ત્રની ટીકા કરવા, ટીકા કરતા કરતા પોતાના આત્મામાં પણ શુદ્ધતા વધે એવી ભાવના આવી છે. એ પોતાની ભાવનામાં પરપરિણિતિ હેતુ મૂળ નામનો અનુભવાત અવેકમ અનુભાવ્ય નાસ્તિ કર્મિષ્કલ માસિકાયા મમ પરમ વિશુદ્ધિ શુદ્ધ ચિંત માત્ર મૂર્તે સમય સાર વ્યાખ્યા એ વર્ણવે. મમ પરમ વિશુદ્ધિ આચાર્યને પૂરી કહેવામાં આવે છે. અમૃતચંદ્ર નામના જે આચાર્ય છે તે આ કલશના પ્રકાશિકાના કરતા છે. તેઓ એમ કહે છે કે મમ પરમ વિશુદ્ધિ, મમ એટલે મને, પરમ વિશુદ્ધિ એટલે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ, એટલે કે પરમ સર્વોત્કૃષ્ટ વિશુદ્ધ નિર્મળતા એટલે પૂરેપૂરું પૂરી શુદ્ધતાની પ્રાપ્તિ મને, શુદ્ધ સ્વરૂપ મારા મારું જે સ્વરૂપ છે એની પૂર્ણતાની મને પ્રાપ્તિ ભાવના ભાવી છે. પર્યાયની ભાવના ભાવી છે, છતાં પણ પર્યાય દ્રષ્ટિ થતી નથી. પર્યાયની ભાવના છે પણ પર્યાય દ્રષ્ટિ થતી નથી. પર્યાય દ્રષ્ટિ તો ત્યારે થાય છે કે દ્રવ્યના પડકારનું વિસ્મરણ કરે તો ચૂકી જાય ત્યારે. પણ જેને પોતાના પ્રકારી સ્વભાવમાં શ્રદ્ધાથી અનુપણ થયું એને જ્ઞાનમાં પર્યાય પોતાનું જણાય તો પણ એમાં પર્યાય દ્રષ્ટિ થતી નથી. આ સીધી વાત છે. પરમ વિશુદ્ધિ, પરમ એટલે ઉત્કૃષ્ટ પૂર્ણ શુદ્ધિની મને પ્રાપ્તિ થાવ એવી ભાવના આવે છે. શેનાથી? સાથે તે સમયસાર વ્યાખ્યા, શુદ્ધ જીવ, સમયસાર એટલે શુદ્ધ જીવ તેના ઉપદેશથી અમને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ. શુદ્ધાત્માનો જે ઉપદેશ છે આ સમયસાર નામના શાસ્ત્રમાં તેનાથી મને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાવ, એમના ઉપદેશ મને ઉપદેશથી લાભ થાવ. ઉત્તરકોડકા પૂર્વાચાર્ય છે કુંકુંદાચાર્ય, એમણે સમયસાર ની અંદર શુદ્ધાત્માના સ્વરૂપનો ઉપદેશ કર્યો છે. એ ઉપદેશ થી મને પણ મારી પરમ વિશુદ્ધિ થઈ જાય એની હું વ્યાખ્યા કરીશ, ટીકા કરીશ એના ઉપર. એ તો એક નિમિત્ત છે. શાસ્ત્રો વાંચન, શ્રવણ, ટીકા કરવી, કઈ પણ જે કાર્ય કરવું, અનુવાદ કરવો, જે એવું તો નિમિત્ત છે. પોતાના આત્મભાવને આવિર્ભાવ કરવાનું એક બાહ્ય નિમિત્ત છે. વસ્તુતાએ અંતરંગમાં પોતાના એ નિમિત્તે પોતાના આત્માનો સ્વભાવ ભાવનો આવિર્ભાવ કરવામાં આવે છે. અને જેમ જેમ સ્વભાવનો આવિર્ભાવ થાય છે તેમ તેમ વિશુદ્ધિ અથવા શુદ્ધિ શુદ્ધતા નીકળી જાય છે. એવું એની અંદર આશરો છે. શુદ્ધજી એટલે સમયસાર બરાબર રસ્તો દેખાડેલો છે, માર્ગ દેખાડેલો છે, મોક્ષ માર્ગ એવું આ શાસ્ત્ર છે. મળી વૈરાગ્ય ઉત્પાદક છે. આત્માને રાગ થી વિરક્તિ થાય, રાગના વિષયોથી પણ વિરક્તિ થાય, અથવા એનો રાગનો અને પરનો રસ ઉડી જાય, એવું વૈરાગ્ય ઉત્પાદક શાસ્ત્ર છે. ભારત રામાયણ પેઠે રાગ વર્ધક છે, બતાપ કાઢતા જાય છે. રામાયણ વાંચો, મહાભારત વાંચો તો રાગદ્વેષ થાય અંદર છે. એવું આ શાસ્ત્ર નથી, એકદમ તાત્વિક શાસ્ત્ર છે. કથા કથા નથી એની અંદર. આ શાસ્ત્ર તો પરમાર્થ સ્વરૂપ છે અને વૈરાગ્ય ઉત્પાદક છે. સમયસાર શાસ્ત્ર છે તે પરમ પ્રભુ પરમાત્માને બતાવનારો અને પર તરફથી ઉદાસીન કરનારો છે. એ સજે જે આત્મ સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપને જોવામાં આવે તો આત્મ સ્વરૂપ તરફની આસક્તિ એટલી વધે કે બધી જગ્યાએથી જીવની આસક્તિ ઉડી જાય. આ એક નિયમ છે. સંસારમાં પણ એક નિયમ છે કે કોઈ એક વિષયની આસક્તિ વધે તો બાકીના વિષયોની આસક્તિ ઘટી જાય. જેને ખાવામાં રસ હોય તો એને પછી બીજી એવી રમત ગમતમાં રસ પડે નહીં. આપણને તો ખાવા પીવાનું નહીં, અને રમત ગમતના રસો છેડ્યો હોય એને ખાવું ભાવે, ખાવામાં એને કાંઈ રસ હોય નહીં. ખાધું ન ખાધું કાંઈ ખબર નથી. એનો જીવ ત્યાં છે, જ્યાં રસ છે ત્યાં એનો જીવ ગયો એમ કહે છે. એક વિષયની આસક્તિ બીજા વિષયની આસક્તિને તોડે છે. એમ જે પોતાનો પરમ પ્રભુ પરમાત્મા છે, એ પરમાત્માને જ્યારે જોવે છે ત્યારે એને પછી પરમાત્મા સિવાય બીજે ક્યાંય એને આસક્તિ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ રીતે એ વૈરાગ્ય ઉત્પાદક છે. પરમાત્માનો જેને રસ પીડ્યો પરમાત્મા સિવાય બીજે ક્યાંય રસ આવે નહીં. પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત એવું જે પરમાર્થ સ્વરૂપ તેને બતાવનારું અને વિકલ્પ છે ઉદાસીન કરનારું વૈરાગ્ય પ્રેરક આ સમય સાક્ષાત થશે. તું રૂચતા જગત ને રૂચે સબ એ પડે ને આળસી જ જાય એમ કે છે. ચીજે જેવી છે જેને આત્મામાં રસ પડે એને પછી રાગમાં ને ભોગમાં રસ પડતો નથી. એવો શાંત રસ પ્રધાન વિષય છે, અધ્યાત્મ વિષય છે, આત્માનો વિષય છે. એ શાંત રસ પ્રધાન વિષય છે, શાંત રસ છે એ સર્વોત્કૃષ્ટ રસ છે. બધા રસની અંદર શાંત રસ છે એ સર્વોત્કૃષ્ટ રસ છે. અને એ રસની અંદર જે રમે છે એને પછી એની નીચેના રસનું કાંઈ પકડ આવતી નથી. જે માણસ કૃષ્ણ ગુરુદેવ પણ કહે છે કે જે દૂધપાકને મેવા મીઠાએ મોટા ભજન ગમતો હોય એને એને રાતી ઝાડનો ફૂકો રોટલો ખાવામાં રસ કેટલો આવે. ઝાડમાં તે સફેદ ઝાડ ને લાલ ઝાડમાં લાલ ઝાડ હલકી છે, એમાં મીઠાશ ઓછી હોય, એનો રોટલો હોય એ હુકાઈ ગયો હોય. હવે મિષ્ટાન ભોજન હોય એ ભાવતા ભોજન ની આવે અને આપણો રોટલો પણ એમાં રસ કેવી રીતે આવે એમ કે એમ શાંત રસોઈ છે આત્માને માટે. એની પાસે બધા રસ સહજપણે સ્વયં જ ફીકા પડી જાય છે. ત્રણેય લોકની અંદર સાત આવી આપે છે. તીર્થંકર દેવના એવા પુણ્ય છે કે એમના નિમિત્તે ત્રણેય લોકની અંદર નારકીના જીવને ત્રણેય લોકમાં એટલે નારકીમાં જ્યાં અસાતા મુખ્ય છે ત્યાં પણ ક્ષણ ક્ષણભર માટે એને સાતાનો અનુભવ થાય છે. ઇન્દ્રનું તો ઇન્દ્રાસન હલી જાય તો ઇન્દ્રાસન ઉપર ધરતીકંપ જેવું લાગે ઘરે કેમ ડગવા માંડ્યું છે. હું ક્યારે મને ઇન્દ્ર કરતા વિશેષ પુણ્યનો કોઈ પ્રસંગ જગતની અંદર હોય ત્યારે એને તરત ખબર પડે કે કારણ જગતની અંદર વિશેષ પુણ્યનો કોઈ પ્રસંગ છે. અવધિ જ્ઞાનથી ઉપયોગ રૂપે ક્યાંથી હેલ્યું ખબર પડે. ફલાની જગ્યાએ જન્મ થયો છે તરત જ એની દ્રષ્ટિ છે. બધા એના અનુસર દેવોને આજ્ઞા કરી તૈયારી કરો, જન્મોત્સવ મનાવવાની તૈયારી કરો. આમ તો ખબર છે નવ મહિના પહેલા તો ત્યાં પણ ગર્ભ કલ્યાણ પૂજવા પણ આવી ગયા છે અને એ પહેલા છ મહિનાથી તૈયારી કરે છે. ત્યાં ભગવાન જન્મમાં ના હોય માટે ગરીબ ન રહીએ રત્નવૃષ્ટિ કરે છે અને એના માતા પિતાને પણ સંભાળ કરે છે. એટલા માતા પિતાને પણ એટલા તીર્થંકર ભગવાન છે એવો ભગવાન આત્મા અંદર છે. દેહમાં બિરાજમાન એવો આત્મા છે અને એને બતાવનારી જે વાણી છે એ વાણીને પણ નમસ્કાર કર્યા. એમ કહે છે કે આ શાસ્ત્ર છે તે વૈરાગ્ય ઉત્પાદક છે, સ્વરૂપને દેખાડે છે. તેથી સહેજે સ્વરૂપ સિવાય અન્ય સર્વત્ર પણ ઉદાસીનતા આવી જાય છે. સ્વરૂપ સિવાયની બધી જગ્યાએ ઉદાસીનતા આવે છે. કઈ ભારત રામાયણ ની પેઠે રાગ વર્ધક
રામાયણ માંથી
રાવણ ના પુતળા ને પાડે છે ને, રાવણ ને કુંભકર્ણ ને પુતળા ને બનાવે છે, હજી બાળે છે. થઈ ગયા એટલું બધા હજારો વર્ષ પેલા થઈ ગયા. આજે એના પુતળા ને કેમ પાડે છે? રામ પ્રત્યે રાગ છે ને રાવણ પ્રત્યે રાવણ એ તીર્થંકર છે. હવે તીર્થંકર કોઈ આત્મા પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર કરવા યોગ્ય નથી. વર્તમાન દોષ હોય તે નિષિદ્ધ છે, નિષેધ્ય છે, એક સમયની પર્યાયનો અંશ છે બસ. આથી વધારે એનું કોઈ સ્થાન નથી. આત્મા આખો એવો નથી. એવો છું હું કે અનુભૂતિ, અનુભૂતિ એટલે અતિન્દ્રિય સુખ તે જ છે સ્વરૂપ જેનું એવો છું. અનુભૂતિ સ્વરૂપ છું અથવા અતિન્દ્રિય સુખ સ્વરૂપ જ નો છું એવો હું છું. આ તો મારી વિશુદ્ધિ થાય તો હું કેવો છું કે મૂળ સ્વરૂપે તો અનુભૂતિ સ્વરૂપ છું, અતિન્દ્રિય સુખ સ્વરૂપ છું. ત્રણે કાળ મૂળ સ્વરૂપ જેને એવો છે એ તો એમને ઠીક પડે એમ અત્યારે. સુખ મુખે પણ સુખાનુભવ, અનુભવમાં તો સુખની પ્રધાનતા છે ને એમ કે, એટલે અનુભૂતિનો અર્થ જ સુખ કરે છે. હા, એ તો કોઈ પણ ગુણ પ્રધાન, કોઈ પણ ગુણને પસંદ કરી શકાય છે. અનુભવ ભલે જ્ઞાનને પર્યાય હોય પણ સુખ પ્રધાન એનું પસંદ તો કરી શકાય, પુરુષાર્થ પ્રદાન કરી શકાય, બધા પ્રદાન કરી શકાય, એમાં ક્યાંય દોષ નથી. બધું વિવિક્ષા ન જાણતા હોય એને વાંધો પડે આમ કેમ અર્થ કર્યો, પણ એ બધો અર્થ કરવાની છૂટ છે. મળી કેવો છો કે શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ છે. શુદ્ધ એટલે રાગાદિ ઉપાધિ રહિત, ચિન્હ માત્ર એટલે ચેતના માત્ર, મૂર્તિ એટલે સ્વભાવ છે જેનું એવો. રાગાદિ ઉપાધિ રહિત ચૈતન્ય માત્ર જેનો સ્વભાવ છે એવો હું, રાગ રહિત ચેતના માત્ર સ્વભાવ છે. ઉપાધિ ગ્રહણ નથી કરતો, ઉપાધિ ગ્રહણ કરવાનો મારો સ્વભાવ પણ નથી. નિરુપાધિ ચૈતન્ય સ્વભાવે છે એમ કહેવાય. શુદ્ધ ચિન્હ માત્ર એટલે નિરૂપાધિક ચૈતન્યની મૂર્તિ, ચૈતન્ય પ્રતિમા આવશે. નિજ ચૈતન્ય પ્રતિમાનું પરિણતિ આલિંગન, આલિંગન કરવાનું ચૈતન્ય મૂર્તિ આત્મા અંદરમાં છે. અવસ્થા આડી એવડી થાય છે થોડી, પણ મૂર્તિ તો મૂર્તિ જ રહેશે, મૂર્તિ હલતી નથી, અચલિત છે. રાગાદી ઉપાધિ રહિત ચેતના માત્ર શુદ્ધ નો થઈ ગયો છે. વિભાવ રહિત શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વભાવ એટલે મૂર્તિ છે જેનો એવો. ભાવાર્થ આમ છે કે દ્રવ્યાર્થી કે નહીંથી દ્રવ્ય સ્વરૂપ આવું છે. શુદ્ધ દ્રવ્યાર્થી કે નહીંથી જોવામાં આવે તો શુદ્ધ દ્રવ્યનું સ્વરૂપ છે, એમાં તો બીજું કઈ ત્રણે કાળે ફેરફાર. મળી કેવો છો તો અવિરતમ અનુભાવ વ્યાપ્તિ કલ્માશિતાયા અવિરતમ, અવિરતમ એટલે અટકા વગર, વિરત એટલે અટકવું, નિરંતરપણે અનાદિ સંતાન રૂપે, નિરંતરપણે અનાદિ સંતાન રૂપે અનુભવી એટલે વિષય કષાયાદી રૂપ અશુદ્ધ ચેતના, જે કર્મને ભાવક કહેવામાં આવે છે અને વિષય કષાયના પરિણામને ભાવ્ય કહેવામાં આવે છે. એ વિષય કષાયના પરિણામ કર્મના વિષય કષાયની પ્રકૃતિને અનુસરીને થતા હોવાથી તેને અનુભાવ્ય કહેવામાં આવે છે. નિરંતરપણે અનાદિ સંતાન રૂપે વિષય કષાયાદિ રૂપ શુદ્ધ ચેતના, તેની સાથે છે વ્યાપ્તિ, અર્થાત તે રૂપ છે વિભાવ પરિણામ. એવું છે કલમાશિતા કે કલંક પણ જેને એવું છે. હવે પર્યાયથી વાત લીધી, દ્રવ્યાથી વાત લીધી, તો કે હવે હું નિરંતર મારી દશામાં વિષય કષાયના પરિણામ છે એ વ્યાપેલા છે, એવું વિવાહ પરિણામ અથવા કલંકિત પરિણામ જે ચાલી રહ્યું છે ભાવાર્થામ છે. આ પ્રમાણ જ્ઞાન આવે ને, બે આવો પણ છું ને આવો પણ છું, બે માટે હું છું આવો છું એમ લીધું ને. પર્યાયાર્થિક નહીંથી જીવ વસ્તુ શુદ્ધપણે અનાદિની પરિણમી છે. અનાદિથી જો જીવના પરિણામ જોવામાં આવે તો એ અશુદ્ધપણે રાગાદેવી ભાવને પરિણમી રહ્યો છે. તે અશુદ્ધતાનો વિનાશ થતા જીવ વસ્તુ જ્ઞાન સ્વરૂપ અને સુખ સ્વરૂપ છે. જે પહેલા કર્ષમાં લીધું ને, સ્વરૂપને જીવ સ્વરૂપને જાણતા જાણનારને જ્ઞાન પણ છે અને સુખ પણ છે, બે હારે જ લે છે. શું કહે છે કે જે અનાદિથી જે કષાય કલંકની પરિણતિ ચાલી આવે છે તેનો વિનાશ થતા જીવ વસ્તુ જ્ઞાન સ્વરૂપ અને સુખ સ્વરૂપ છે. ત્યારે જીવ વસ્તુ જ્ઞાન સ્વરૂપ અને સુખ સ્વરૂપ છે, દ્રવ્ય અને પર્યાય બંને રીતે. હવે કોઈ પ્રશ્ન કરે છે કે જીવ વસ્તુ અનાદિથી અશુદ્ધપણે પરિણમી છે, ત્યાં નિમિત્ત માત્ર કોઈ છે કે નહીં, કે એનો સ્વભાવ રાગાદિપણે પરિણમવાનો છે, અશુદ્ધપણે પરિણમવાનો જીવનું સ્વરૂપ છે, કે કોઈ બીજું કારણ ભળે છે ને તે અશુદ્ધપણે પરિણમે છે. ઉત્તર આપે છે, ઉત્તર આમ છે કે નિમિત્ત માત્ર પણ છે, એનું નિમિત્ત અશુદ્ધતાનું નિમિત્ત પણ છે. આ એક જૈન દર્શનની વિશિષ્ટતા છે, અશુદ્ધતા છે, અશુદ્ધતાનું નિમિત્ત પણ છે, નહીં તો સ્વભાવ થઈ જાય. નિમિત્ત નૈમિત્તિક સંબંધ આપવો પ્રસિદ્ધ કરવો એની અંદર પણ પરમાર્થિક દ્રષ્ટિકોણ છે, નહીતર સ્વભાવ સિદ્ધ થઈ જાય. અથવા ચેતન વસ્તુ પોતાના સિવાય અન્ય પદાર્થની ઉપાધિ ધારણ કરે છે ત્યારે અશુદ્ધતા આવે છે. ચેતન વસ્તુ છે ને, ઉપાધિ કરે તો થાય, ઉપાધિ ન કરે તો ચેતના છે ને. એટલે નિમિત્ત માત્ર પણ છે, તે કોણ છે તે જ કહે છે. મૂળ નામનો અનુભવ ઉદ્ગળ પિંડ રૂપ આઠ કર્મમાં મોય કર્મની જાતિ છે. જો હાથે ન લીધા તો દુશ્મની છે ને. ઉદ્ગળના જે આઠ કર્મ છે એમાં મૂળ નામની એક કર્મની જાતિ છે, તેના અનુભવાત એટલે ઉદય અર્થાત વિપાક અવસ્થા એ નિમિત્ત છે. મૂળનો વિપાક આવે છે એ જીવને અશુદ્ધતામાં નિમિત્ત છે. ભાવાર્થામ છે કે રાગાદી અશુદ્ધ પરિણામ રૂપ જીવ દ્રવ્ય વ્યાપક રૂપે પરિણમે છે. સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય પોતે રાગાદી અશુદ્ધતામાં વ્યાપકપણે પરિણમે છે. ઉદ્ગળ પિંડરૂપ મોહકર્મનો ઉદય તેને નિમિત્ત માત્ર છે. જેમ કોઈ ધતુરો પીવાથી ઘૂમે છે એટલે કાંડો થાય છે, નિમિત્ત માત્ર ધતુરાનું તેને છે. ધતુરો પીવો એ તો એને નિમિત્ત માત્ર છે. એવી રીતે કેવું છે? મોહ નામક કર્મ કે પર પરિણતિ હેતુ. પર એટલે અશુદ્ધ, પરિણતિ એટલે જીવના પરિણામ. અશુદ્ધ જીવના પરિણામ જેનું કારણ છે એવું મોહ નામનું કર્મ છે. એટલા માટે એ વાત નિમિત્તે છે કે જ્યાં સુધી મોહ કર્મ ઉપશમ ન થાય અથવા એનો ઉદય રહે ત્યાં સુધી અહીંયા ભાવમાં મોહ હોય હોય ને હોય જ. નિષ્ઠાત્મનો ઉદય હોય, નિષ્ઠાત્મ ભાવ ન હોય એવું બને નહીં. એટલે એ કારણ છે, ભાવાર્થામ છે કે જીવના અશુદ્ધ પરિણામના નિમિત્તે એવો રસ લઈને મોહ કર્મ બંધાય છે. આ ભાવ જ્યારે મિથ્યાત્મ કર્મ બાંધે છે ત્યારે પણ પોતે એવો ચીકણો રસ લઈને બાંધે છે. દર્શન મોહ, ભાવ દર્શન મોહ છે એ પણ એવો રસ લઈને ઉત્પન્ન થાય છે કે સામે મિથ્યાત્મની પ્રકૃતિના અનુબંધને થઈ જાય. આમ છે. પછી ઉદય સમયે તે નિમિત્ત માત્ર અને જ્યારે એનો ઉદય આવે ત્યારે આયા પછી ઠેકાણું રહે એ ભૂલે છે. ભૂલ્યા વગર રિયલી મિથ્યાત્મનો ઉદય થાયને જીવ ન ભૂલે એવું કદી બને. અને આયા ભાવ મિથ્યાત્વ એને એવો જ રસનો મિથ્યાત્મની પ્રકૃતિ બંધાયા વિના નિમિત્ત નિમિત્ત સંબંધનું આખો વિજ્ઞાન છે. જીવ જ્યારે જાગૃત થાય છે સ્વરૂપમાં ત્યારે મિથ્યાત્વ કર્મને ઉછળ આવે છે અથવા એ ક્ષય થાય ત્યાં સુધી એને બહાર આવવા જ દેતો નથી. એનો પુરુષાર્થ એમ એને દબાવીને રાખી દે છે.
જય હો પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો. જય હો પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો. જય હો.